તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ રહું છું. મારા અપરાધ સહિતે હું તે સર્વ પાપથી મુક્ત થાવ એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનું હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચિદાન સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વ ભગવાન, તમને વિશે શું કહું, તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ.
પાના નંબર 274, પ્રવચન ક્રમાંક 98, ગાથા ક્રમાંક 123-124. નિર્ગ્રંથ માર્ગ અને સદગુરુનો ઉપકાર. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા કે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં. સકળ માર્ગ નિર્ગ્રંથ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. ટીકા. આત્માનું શુદ્ધ પદ છે તે મોક્ષ છે, અને જેની જેથી તે પમાય તેનો માર્ગ છે. શ્રી સદગુરુએ કૃપા કરીને નિર્ગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો. અહો અહો કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષીએ શુદ્ધ યુક્ત સદગુરુ આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. ગાથા 123-142 સુધી પ્રત્યેક ગાથામાં એક એક સિદ્ધાંતનું વર્ણન છે. આ માત્ર ગાથાઓ નથી, દરેક ગાથામાં જૈન દર્શનના પાયાના મૌલિક સિદ્ધાંતમાંથી એક એક સિદ્ધાંતનું વર્ણન છે. 123-142 ગાથાઓ જો બરાબર સમજવામાં આવે તો પ્રાયઃ પાંચમી કક્ષામાં સિદ્ધાંત બોધ જે પ્રાપ્ત થવો જોઈએ તે થાય. સિદ્ધાંત મૌલિક છે, ઉપદેશ પણ પ્રારંભમાં જરૂરી છે, ઔષધ રૂપે છે. આ ઉપદેશ બોધ સિદ્ધાંત બોધના અર્થે છે. જ્યાં સુધી વિતરાગ પરમાત્માના મૌલિક સિદ્ધાંતો યથાર્થ સ્વરૂપમાં ન જાણો ત્યાં સુધી સાધનાનો સાચા અર્થમાં પ્રારંભ થઈ શકશે નહીં. બહુ ધીરજથી અત્યંત ભક્તિભાવપૂર્વક અત્યંત તીવ્રતાપૂર્વક સમજવા પુરુષાર્થ કરશો. ગાથા 123માં શિષ્ય પોતાની જે સમજણ છે તે ચકાસી રહ્યો છે. મોટે ભાગે તેનું એવું બનતું હોય છે કે જ્ઞાની પુરુષ કંઈક કહે છે અને શિષ્ય કંઈક બીજું સમજે છે. જે જ્ઞાની પુરુષ કહે છે કહે તેવા જ સ્વરૂપમાં અર્થમાં શિષ્ય સમજે તો ગુરુ શિષ્ય વચ્ચે ટ્યુનિંગ થાય, નહીં તો થોડા વર્ષો પછી એ ગેરસમજને આધારે નવી પરંપરા, નવો સંપ્રદાય અને નવો મત સ્થાપિત થાય. આ મોટું જોખમ છે.
શાસ્ત્રોનું એમ કહેવું છે કે શ્રવણની પણ એક વિધિ છે, એક કળા છે, એક પદ્ધતિ છે, અને એ પદ્ધતિ એ છે કે ગુરુ બોલે ત્યારે તેના હૃદયમાં એક ભાવ હોય છે, ભાવ અરૂપી શબ્દાતીત હોય છે, એ ભાવને પોતે તો જાણે છે પણ પોતામાં રહેલ ભાવને સામે આવેલા શિષ્યની પાસે પ્રગટ કરવો હોય તો શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે શબ્દનો ઉપયોગ થાય ત્યારે તેની ખૂબી એવી છે કે તેનો તમે ગમે તે અર્થમાં ઉપયોગ કરી શકો. શબ્દાનામ અનેકઃ અર્થાઃ, શબ્દોના અનેક અર્થ છે, પણ એમ કહેવું છે કે સદગુરુના હૃદયમાં જે ભાવ છે તે ભાવને વ્યક્ત કરવા જે શબ્દો વાપર્યા છે તે શબ્દોને લક્ષમાં લઈ એનો ભાવોને પકડો. બહુ મોટી સાધના છે. આ સાંભળવું એક વાત છે, પણ શ્રવણ ભાવપૂર્વક કરવું એ મોટી વાત છે. તેમના હૃદયમાં શું ભાવ છે તે સમજણ પડી, એટલા માટે સદગુરુ વારે વારે પૂછતા હોય છે, સમજાય છે, ખ્યાલમાં આવ્યું, વાત બેઠી, સ્પષ્ટ થયું. આ એટલા માટે કહે છે કે તમારી સમજણ ક્લિયર થઈ કે નહીં. અહીં શિષ્ય પોતે નિવેદન કરે છે, ગુરુદેવ આપે 6 પદની વાત વિગતથી કરી અને એના વિશે મારી સમજણ આ પ્રમાણે છે. 4 પદોની વાત 122 ગાથા સુધી છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોગતા છે. શ્રી સદગુરુએ સ્વીકાર્યું કે તારી સમજણ બરાબર છે. છેલ્લા 2 પદો મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 2 પદો મહત્વના છે. આ ચારે 4 પદો જાણ્યા પછી તેની મહેનત મોક્ષ પદમાં કરવાની છે. જાણવા જેવા તો 6 એ 6 પદો છે, પણ જીલવા જેવું 5મું પદ મોક્ષ છે. તો મોક્ષનો ઉપાય પણ છે. 6ઠા પદમાં સાધના છે, અભ્યાસ છે, જીવનના ઘડતરનો અભ્યાસ છે. 5એ 5 પદને સાર્થક બનાવવા માટે 6ઠા પદની સાધના કરવાની છે. આ સાધના પથ છે જેને મોક્ષનો ઉપાય કહેવાય છે.
શિષ્ય કહે છે, પ્રભુ મારી સમજણ આમ થઈ છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા. આ અડધી રેટીમાં હજારો વિવાદો ટાળી દીધા, હજારો સંપ્રદાયો છે, હજારો માન્યતા અને ખ્યાલો છે. મોક્ષ માટે જુદી જુદી અવસ્થાઓ જગતમાં વર્ણવવામાં આવી છે, તેના વશે ઘણી ભ્રાંતિ અને ભ્રમણા પણ છે. મોક્ષ નામનું સ્થળ છે, વૈકુંઠ છે, ત્યાં કોઈ રહે છે, ત્યાં દિવ્યેશ્વરી છે, ત્યાં સુખ છે, આમ ઘણી બધી ભ્રમણાઓ મોક્ષ સાથે સંકળાયેલી છે. આ બધી ભ્રમણાઓ એક ઝાટકે શિષ્ય હાંકી કાઢે છે. શિષ્ય કહે છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, પોતાના આત્માની શુદ્ધતા થવી તેનું નામ મોક્ષ. મોક્ષમાં શું હોય તે મહત્વનું નથી. મોક્ષ માટે જુદી જુદી અવસ્થાઓ છે તે વાત જવા દો, પરંતુ તેમાં સ્પષ્ટ સમજણ એવી છે કે પોતાના આત્માની શુદ્ધતાને જ અમે મોક્ષ કહીએ છીએ. જે ક્ષણે આત્મા પરમ શુદ્ધ બને છે, એવી અવસ્થાને પ્રાપ્ત કરે છે, તે આત્માના શુદ્ધ પદને મોક્ષ કહેવાય. આવી મારી સમજણ છે તો પૂજ્ય ગુરુદેવ તે બરોબર છે. વાત ખ્યાલમાં આવે છે કે મોક્ષ એ શું છે. મોક્ષ કોઈ ચમત્કારી ઘટના નથી, મોક્ષ કોઈ ચમત્કારી સ્થળ નથી. ત્યાં કોઈ રહેતા હોય, ખાતા પીતા હોય અને લહેર કરતા હોય એવા કોઈ સંબંધો આત્મા સાથે જોડશો નહીં. આત્માના શુદ્ધ પદને જ મોક્ષ કહે છે. આ વાતને સમજવા થોડા સૂત્રો પણ સમજવા પડશે.
આત્મા પરિપૂર્ણ શુદ્ધ બને તે મોક્ષ. આજે આત્મા શુદ્ધ નથી, આત્મા અશુદ્ધ છે. આત્મા પહેલા શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો એમ કહેવું પણ ખોટું છે. આત્મા શુદ્ધ છે અને પ્રકૃતિ અશુદ્ધ છે એમ કહેવું પણ બરાબર નથી. આત્મા અશુદ્ધ છે અને શુદ્ધ થઈ શકતો નથી એમ કહેવું પણ વ્યાજબી નથી. તો વાસ્તવિકતા શું છે? એક વાત એ છે કે આત્મા અનાદિકાળથી અશુદ્ધ છે, માટે સંસારમાં છે, સ્થૂળ દેહમાં છે. અને બીજી વાત, બીજો સિદ્ધાંત, અશુદ્ધ આત્મા શુદ્ધ પણ થઈ શકે છે. આત્મા અશુદ્ધ ન હોત તો આ સંસાર ન હોત. સંસાર પણ છે અને મોક્ષ પણ છે. બંને સિદ્ધાંતો બહુ મહત્વના છે. આત્મા અશુદ્ધ છે, અશુદ્ધ થઈ શકે છે, અને તે અશુદ્ધ આત્મા શુદ્ધ પણ થઈ શકે છે. જગતમાં અશુદ્ધિના કારણો પણ છે અને શુદ્ધિના સાધનો પણ છે અને તેના ઉપાયો પણ છે. એ ઉપાયો શાસ્ત્રોએ વર્ણવેલા છે.
આત્મા અશુદ્ધ જેનાથી છે, આત્મા અશુદ્ધ જેનાથી છે, જેના સંગથી અશુદ્ધ બને છે તેવું તત્વ છે, તેને કર્મતંત્ર નામ આપેલ છે. હવે સવાલ એ આવ્યો કે આ આત્મા કર્મો સાથે એની મેળે જોડાય છે, એની મેળે આ કર્મતંત્ર કામ કરે છે, એની મેળે આ કર્મો અને આત્માનો સંબંધ થઈ જાય છે. શાસ્ત્રો કહે છે કે એની મેળે આ કર્મો અને આત્મા સંબંધમાં આવતા નથી. આત્મા તરફથી કર્મોમાં કંઈક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા માટે વિભાવ શબ્દ વાપર્યો. વિભાવ એટલે વિકૃત ભાવ, વિકારી ભાવ. જેટલા વિકારી ભાવો છે તેનો સમાવેશ બે શબ્દોમાં કર્યો, રાગ અને દ્વેષ.
રાગો ય દોષો વિ ય કમ અભિયમ કમમ ચ મોહ પ ભવમ વયંતિ કમમ ચ જાય મરણમ સમૂલમ દુઃખમ ચ જાય મરણમ વયંતિ. આ ઉત્તરાધ્યાયની ગાથા ઘણી મૌલિક છે. તેમાં કહ્યું કે રાગ અને દ્વેષ આ બંને કર્મોનું બીજ છે, સમજવા બરાબર પ્રયત્ન કરજો. મોહના કારણે કર્મની ઉત્પત્તિ થાય છે અને કર્મના કારણે જન્મ મરણ થાય છે. આ જે કર્મો છે તેનો સંબંધ આત્માની સાથે રાગ દ્વેષના કારણે થાય છે. જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ તેટલા પ્રમાણમાં અશુદ્ધિ, જેટલી રાગ દ્વેષની તીવ્રતા તેટલી અશુદ્ધિની તીવ્રતા. કર્મની પ્રકૃતિ, કર્મની સ્થિતિ, કર્મનો રસ, કર્મના પ્રદેશો, આ બધા જે બંધાય છે અથવા તેની રચના જે થાય છે એ નિયમ વિરુદ્ધ નથી, અસ્તવ્યસ્ત નથી, પરંતુ નિયમ પ્રમાણે થાય છે. જેટલા પ્રમાણમાં અંદરમાં રાગ દ્વેષ થાય તેટલામાં પ્રમાણમાં કર્મતંત્રની ગોઠવણ થાય. સીધી વાત છે, જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું થાય. રાગ દ્વેષની જેટલી તીવ્રતા થાય તેટલા પ્રમાણમાં કર્મની રેન્જ લંબાય, કર્મમાં તીવ્ર રસ પડે.
કર્મને દોષ આપશો નહીં, કર્મનો વાંક કાઢશો નહીં, કર્મને ધક્કો આપશો નહીં. કર્મ જે વખતે ફળ આપવા આવે ત્યારે આનંદથી કહેજો, તમે આવ્યા, વેલકમ, આવો. તમારે આવવું જરૂરી હતું કેમ કે અમે તમને આમંત્રણ આપી રાખેલું જ હતું. અમે ભૂલી ગયા હતા કે કયા જન્મમાં હોઈશું અને કોઈના કાનમાં ધગધગતું શિશુ રેડાવ્યું હશે, કોઈ ગાય રસ્તામાં ફરતી હશે અને અમારામાં કેટલું જોર છે એ બતાવવા માટે શિંગડું પકડીને ગોળ ગોળ ફેરવી આકાશમાં ઉછાળી હશે. કોઈ જન્મમાં કોઈ ઉપર ખોટું હાડ પણ મૂકશો નહીં, બધું જ ભૂલી ગયા. પણ અમે આવ્યા એટલે નક્કી થયું કે અમે કંઈક કર્યું જ હશે. તે વખતે અમને સમજણ ન હોવાના કારણે અમે રાગ દ્વેષથી તરબોળ હોઈશું. નિકાલ કરવાના બદલે બધું કર્મો એકત્રિત કર્યા. આનંદનજીએ લાક્ષણિક ભાષામાં કહ્યું છે કે મૂલડો થોડો રે ભાઈ, વ્યાજડો ઘણો, એમ કરીને દીધો રે જાય. મૂળ રકમ ઓછી પણ તેનું વ્યાજ વધારે. અસતા વેદનીય કર્મ બાંધ્યા ત્યારે થોડા, પણ કર્મ ભોગવતી વખતે તીવ્ર આત્ર ધ્યાન થયું, તેથી નવા કર્મોનું બંધ થયું. જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ અને તેટલા પ્રમાણમાં કર્મનો બંધ અને તેટલા પ્રમાણમાં આ સંસાર.
શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, જેટલા પ્રમાણમાં રાગ દ્વેષનો ક્ષય તેટલા પ્રમાણમાં આત્માની શુદ્ધિ. તમારો ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ તમે કેવી રીતે સાધશો, સેના ઉપરથી નક્કી કરશો? કોઈ ગુરુ કહે છે કે તું છઠ્ઠે ગુણસ્થાને કે પહોંચી ગયો તેથી કામ પતી ગયું. કોઈ તો કહે છે કે તમે સાતમી અથવા બારમી ભૂમિકા પર છો પણ એ સર્ટિફિકેટ તમને નહીં બચાવે. તમારી પાસે તમારી અંતરની અવસ્થા જોઈ છે. જેટલા પ્રમાણમાં રાગદેશનો ક્ષય તેટલા પ્રમાણમાં આત્માની શુદ્ધિ થઈ કહેવાય. યશોવિજયજી મહારાજે કહ્યું કે જે જે અંશે રે નિરુપાધિકપણું તે તો જાણો રે ધર્મ, સમ્યક દ્રષ્ટિ ગુણઠાણા થકી. જાવ લહેશ દશર્મ, જેટલા જેટલા પ્રમાણમાં આત્મામાંથી રાગદ્વેષની ઉપાધિ ઘટી જાય એટલા એટલા અંશમાં ધર્મ જેટલો ઘસારો લાગે તેટલું ઉજળું, રાગદ્વેષ જેટલા ક્ષય પામ્યા, રાગદ્વેષ કેટલા ક્ષય પામ્યા, કેટલા ઓછા થયા, ઓછા થયા શબ્દ વાપરવા કરતાં કેટલા ક્ષય થયા એ શબ્દ વાપરો તે વધારે યોગ્ય છે. જેટલા ક્ષય થાય એટલા કાયમ માટે ગયા, બાકીનો નિકાલ થશે. સમ્યક દર્શન ચતુર્થ ગુણસ્થાને થાય. 4-10 ગુણસ્થાન સુધી જેટલા જેટલા અંશે રાગદ્વેષ અને મોહનો ક્ષય થાય તેટલા તેટલા અંશમાં આ ગુણસ્થાનક વધતું જાય. આ બાજુ રાગદ્વેષ ઘટતા જાય અને બીજી બાજુ ગુણસ્થાનક વધતું જાય.
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, આત્માની શુદ્ધતાનું નામ મોક્ષ. કોઈ બીજી વ્યાખ્યા જ નથી, કોઈને પૂછવાની જરૂર નથી. લોકો કહે છે કે સિમંદર સ્વામીને પૂછતા આવો કે અમને મોક્ષ ક્યારે મળશે. સિમંદર સ્વામી સ્પષ્ટપણે કહેશે કે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, જેટલા પ્રમાણમાં તારી શુદ્ધિ તેટલા પ્રમાણમાં મોક્ષ. આમ સંપૂર્ણ આત્મા શુદ્ધ થઈ શકે. એક વાત સમજવાની છે કે આજે પણ આત્મા અંશે તો શુદ્ધ છે જ, કારણ કે આત્માના અસંખ્યાત પ્રદેશોમાં 8 રૂચક પ્રદેશો એવા છે કે તેને કર્મોનો મેલ લાગતો નથી. 8 રૂચક પ્રદેશો કર્મ વગરના નિર્મળ પ્રદેશો છે. નિગોદમાં પણ 8 રૂચક પ્રદેશો નિર્મળ છે. જો આ રૂચક પ્રદેશોને પણ કર્મ વળગે તો આત્મા જડ થઈ જાય, આત્મા આત્મા ન રહે. પણ આજે આત્મા છે આટલા પ્રમાણમાં જે શુદ્ધિ છે એ વસ્તુ વ્યવસ્થાને કારણે છે. સંપૂર્ણપણે શુદ્ધિ થાય એટલે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.
આટલી સરળ વાત કહેવી અને સમજવી મુશ્કેલ છે. મોક્ષનો ઉપાય શું? જો મોક્ષની વ્યાખ્યા સ્પષ્ટ થઈ જાય અને મોક્ષની વાત સમજાય તો મોક્ષનો ઉપાય પણ સમજાય. એટલે કહ્યું કે તે પામે તે પંથ, પંથ એટલે માર્ગ રસ્તો. ભગવાનની સ્તુતિ કરતા નમુત્રણોમાં કહ્યું છે કે ભગવાન ભગવાન આપ કેવા છો? તો કહે છે મગ દયાણમ શરણ દયાણમ ભૂઈ દયાણમ, મોક્ષ માર્ગને બતાવવા વાળા છો. જેમ સડક તૈયાર થાય એટલે ગાડી પાણીના રેલાની જેમ માઇલની ઝડપે સટાસટ ચાલી જાય, માર્ગ બતાવનારાએ માર્ગ શોધી રાખ્યો છે, તેથી આપણે સડાટ જઈ શકીએ. રોડ બનાવો તે મહત્વનું છે, તેમ મોક્ષ પંથ બતાવવો એ ઘણું જ મહત્વનું છે. તીર્થંકર દેવોએ માર્ગ નક્કી કરી દીધો છે, તેમણે માર્ગ બતાવ્યો. ભગવાનને ઘણી ઉપમાઓ આપી છે, એમાં એક ઉપમા એ આપવામાં આવી છે કે પરમાત્મા હાથ પકડીને માર્ગ ઉપર ચલાવનારા છે અને પોતે પોતાના જ્ઞાનથી બતાવનારા પણ છે. તો ત્વાર સૂત્રમાં પહેલું સૂત્ર મૂક્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષ માર્ગ છે. પરમ કૃપાળુ દેવે મૂળ માર્ગ સાંભળો ચિહ્નો રે એ શબ્દો વાપર્યા. આ રસ્તો છે, પંથ કે માર્ગ છે, તો તે પામે તે પંથ. જેનાથી રાગદ્વેષનો ક્ષય થાય તેનું નામ પંથ, તે ઉપાય તે માર્ગ, તેનું નામ ધર્મ, તેનું નામ યોગ, તેનું નામ સાધના, તેનું નામ અભ્યાસ, અને તે જ પુરુષાર્થ છે. તમારે અંદર, તમારે તમારી અંદર જોઈ નક્કી કરવું પડશે કે રાગદ્વેષ 8 ડિગ્રીમાં હતા. જો ધર્મ સમજ્યા પછી પણ રાગદ્વેષ 110 ડિગ્રી પર હોય તો સમજવું કે ધર્મ સમજ્યા નથી. રાગદ્વેષની તીવ્રતા ઘટતી જાય, જેનાથી ઘટે તે પંથ, તેનાથી આત્માની શુદ્ધ થાય. તમારે જોવાનું કે કોઈ પણ સાધના કરો પછી ભલે તે શ્રેષ્ઠ સાધન હોય, પરંતુ આત્માની શુદ્ધિ થાય છે. આત્માની શુદ્ધિ થાય તે જ મોક્ષનો ઉપાય છે, એ જ મોક્ષનો માર્ગ છે. સ્વરૂપની શુદ્ધિ, સિદ્ધિ શુદ્ધિ થાય એટલે જ્ઞાન નિર્મળ થાય. જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે આત્માની શ્રદ્ધા નિર્મળ થાય, જ્ઞાન નિર્મળ થાય, ચંચળતા અને અસ્થિરતા જાય એટલે ચારિત્ર નિર્મળ થાય. જ્ઞાન દર્શન ચારિત્ર બધા જ ગુણો નિર્મળ થતા જાય, એવી જ વ્યવસ્થા થતી જાય, તે મોક્ષનો માર્ગ છે, પંથ છે.
મોક્ષ એ આત્માની શુદ્ધતા અને શુદ્ધતા જેનાથી પ્રાપ્ત થાય તેવો પંથ તે મોક્ષનો ઉપાય છે, જે 6 સૂત્ર થયું. શિષ્ય કહે છે ગુરુદેવ આ 6 સૂત્રો અમને સમજાવ્યા, આપે સંક્ષેપમાં માર્ગ બતાવ્યો. આ માર્ગમાં વિતરાગ પરમાત્માનો પૂર્ણ માર્ગ આવી જાય છે. હવે બહુ અદ્ભુત શબ્દો વાપર્યો છે, સકળ માર્ગ નિર્ગ્રંથ. પરમ કૃપાળુદેવ એમ નથી કહેતા કે અમે માર્ગ બતાવ્યો છે, નિર્ગ્રંથ ભગવંતોએ કહ્યો છે તે આ માર્ગ છે. નિર્ગ્રંથ એટલે જેની ગ્રંથિઓ ભેદાઈ ગઈ છે. ઉપનિષદમાં એક સ્તુતિ આવે છે, છિદતે હૃદય ગ્રંથિ મિદતે સર્વ સંશયા. હૃદયની ગ્રંથિ છેદાઈ ગઈ છે અને મનના સંશયો છેદાઈ ગયા છે તેવી પરિપૂર્ણ અવસ્થા. ગ્રંથિ પણ નથી અને સંશયો પણ નથી. શંકા અને સંદેહ વગરનો માર્ગ ગુરુદેવ જેમ છે તેમ સમજાવેલ છે. આ વાત કરતા શિષ્યનું હૃદય ભરાઈ જાય છે.
બસ અહીંયા આપણે આજે ગાથા નંબર 123માં પ્રવેશ કર્યો. વિષય ચાલે છે ગુરુએ શિષ્યને આત્મસિદ્ધિનો બોધ આપ્યો અને એ બોધ માટે સનાતન સૂત્રો એ બોધના એવા 6 તત્વ 6 સ્થાનક 6 પદ એ સ્થાપિત કરી અને શિષ્યને 54 ગાથામાં સમજાવ્યું. શિષ્યે પ્રશ્નો કર્યા સમજતા સમજતા, એવા 20 ગાથામાં પ્રશ્નો કર્યા. બધું પૂરું થયું એક ગાથાએ એક એક પદ ઉપર ગુરુએ પૂછ્યું, સમજાય છે, બરોબર છે, કોઈ શંકા છે, કોઈ આશંકા છે, તો ના એક પદનું સમાધાન થયા પછી બધા પદનું સમાધાન થઈ ગયું એટલે ગુરુએ ત્યાં જણાવ્યું કે બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. હવે તું જે સમજો છો એના ઉપર વિચાર કર, જે સમજો છો એના ઉપર. સમજણ અધૂરી છે, સમજણ ખોટી છે, સમજણ વિપરીત છે, સમજણ આંશિક છે, એને માર્ગની પ્રાપ્તિ થતી નથી કારણ કે એની સાધના એની અણસમજણ ઉપર છે, એની ગેરસમજણ ઉપર છે. શાસ્ત્રનો સાર સમજણ છે, ઉપદેશનો સાર સમજણ છે, પણ ઘણીવાર જીવનો અહમ એટલો કામ કરતો હોય છે, મતાર્થપણું એટલું બધું હોય છે કે જેને કારણે અનાદિના એ મતના આગ્રહના સંસ્કારો જીવ છોડી શકતો નથી અને પરિણામ એ બને કે તીર્થંકર જેવાનો યોગ થાય તો પણ એના બોધથી જીવમાં સમજણ આવતી નથી. આ જીવ રખડ્યો છે એનું કારણ સમજણ નથી. એ જો સમજાઈ જાય પછી સાધના કર, ઉપાય ગમે તે લે, અનેકાંત છે. આ વ્રત કર, જપ કર, તપ કર, વયાવચ કર, સ્વાધ્યાય કર, સત્સંગ કર, યાત્રા કર, અરે જે માર્ગ લેવો એ લો. તપથી નિર્જરા છે એ તપમાં પણ 12 પ્રકારની તપની વિધિ કહી છે. અનશન પણ કીધું છે, ઉણોદ્ધિ પણ કીધી છે, વિષય રસ સંક્ષેપ પણ કીધો છે, કાય સંક્ષેપ પણ કહ્યો છે અને અભ્યંતર તર્પ પણ કહ્યા છે, પ્રાયશ્ચિત છે, વયાવત છે, અનેક પ્રકારની આવી ધ્યાન સ્વાધ્યાય આ બધા પ્રકાર છે. કોઈ એક ઉપર વિતરાગ પરમાત્માએ કહ્યું નથી કે નિર્જરા આ તપથી જ થાય ને આ તપથી ન થાય. માર્ગ તો અનેકાંતિક છે પણ જીવની સમજમાં અનેકાંત સમજવો આ કરો છો. એકાંત માટે જીવને જરાય વાંધો ન આવે, હો હા દેકારો ને કરો, જોરદાર આમ જ થાય તો એ વાતની અંદર બધા હમસબ એક કહીને અમારી ટોળી જિંદાબાદ. એકાંતની અંદર એકદમ સાથે ચાલે કારણ કે એમાં એની કોઈ મતિનો ઉપયોગ નથી. માણસ વ્યક્તિગત રીતે સાણો છે, વાઇસ, પણ ભીડમાં ગાંડો છે. હી ઇઝ અનવાઇસ ઇન ક્રાઉડ, ત્યારે એની મતિ ચાલતી નથી. જ્યારે સમુદાયમાં ગચ્છમાં સંપ્રદાયની અંદર હિસ્સો હિસ્સોની અંદર જ્યારે ચાલતો હોય છે અને આગ્રહ જ્યારે કંઈ આવતો હોય ત્યારે જય જયકાર બોલાતા હોય તો પણ એના મસ્તીમાં નશામાં એની ધૂનમાં હોય છે, જાગૃતિમાં નથી હોતો. કૃપાળુદેવે એટલી સરસ વાત મૂકી છે કે આ પાંચ પદ જો તમે આત્માને સમજાયા હોય, આત્માની ઓળખાણથી માંડીને આત્માની સિદ્ધિ સુધીની વાત જો તેને પકડાઈ હોય, તો હવે છ છ પદની સર્વાંગતા, એક પણ પદને આઘું પાછું કર્યા વિના, એક પણ પદની અંદર કોઈ પણ પ્રકારનો વિકલ્પ લાવ્યા વિના, તું નિર્વિકલ્પ બનીને કોઈ પણ પ્રકારની સાધના કરીશ તો જા, મોક્ષ હાથમાં છે. શિષ્ય આ ગાથાઓની અંદર અદ્ભુત વાત કરે છે કે પ્રભુ, તમે કીધું બીજું કહીએ કેટલું, એટલે હવે તમારે કઈ કહેવાનું રહ્યું નથી, મારે કહેવાનું છે. જુઓ તો ખરા કેવો ટર્ન આવે છે. આવો પરમ જ્ઞાની સદગુરુ કહે છે કે બીજું કહીએ કેટલું, કર વિચારતો પામ, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાય. ગુરુ તો મૌન થઈ ગયા કે તમામ જ્ઞાનીઓનો નિશ્ચય અમે તને કહી દીધો છે આ છ પદની અંદર, હવે કંઈ કહેવાનું પણ છે નહીં. મૌન સિવાય હવે બીજી કોઈ ભાષા નથી. અમારા ભાવો કહેવાતા માટે ભાષાનો ઉપયોગ કર્યો. અમારે ઉપદેશ એટલા માટે દેવો પડે કે અંદરના રહેલા ભાવો એ કહેવા માટે વાણી જોઈએ, વ્યક્ત કરવા માટે માધ્યમ જોઈએ. એ કીધા, હવે બધું જ કહેવાયું હોય ને તું સમજી ગયો હોય તો અમારે શબ્દોનો ઉપયોગ કરવાની કોઈ આવશ્યકતા નથી. અમે પૂતગણની સહાયતા શું કામ લઈએ. સહજ સમાધિમાં સદગુરુ જાય છે અને ઘટના એવી બને છે, શિષ્ય કહે છે, સાહેબ તમે જે સમજાવ્યું છે એ વાત સાચી, પણ હું સમજો છું કે નહીં બરોબર એ તો નક્કી કરાવો, કારણ કે તમે બરોબર સમજાવ્યું હશે એનાથી મારો મોક્ષ નથી. હું સમજો છું કે નહીં, અને જે સમજો છો એ બરોબર સમજો છું, યથાર્થ સમજો છું, અને એમ જો આપ કયો તો મોક્ષ છે, કેમ કે પછી મારી સાધના એ લક્ષ્ય આધારિત થશે, ત્યાં સુધી મારા મત આધારિત થશે, મારી માન્યતા આધારિત થશે. કેટલી અદ્ભુત એક આખો ટર્ન આવે છે આત્મસિદ્ધિની અંદર. અને શિષ્યએ 121-122 આ બધી ગાથાની અંદર પોતે જે સમજો છે આત્મા છે એ પણ એને પહેલું પદ માન્ય કરે છે કે નિજ પદ નિજ માહી ભાસ્યુ નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતનારૂપ. સાહેબ મને પહેલું પદ સમજાઈ ગયું કે નિજ પદ છે એ શુદ્ધ ચેતના છે, શરીર નથી, દેહ નથી, ઇન્દ્રિયો નથી, મત નથી, માન્યતા નથી, શાસ્ત્ર નથી, કોઈ પર ચીજ નથી, કોઈ પર પદાર્થ નથી, શુદ્ધ ચેતના. અને શુદ્ધ ચેતના પોતાની છે અને એ ચેતના અજર અમર અવિનાશી. બીજું પદ મને સમજાયું કે જે શુદ્ધ ચેતના છે એનો કોઈ ક્ષય નથી, એનો કોઈ વિનાશ નથી, એ કોઈ એનો નાશ નથી, એટલે એ કોઈ અનિત્ય નથી, નિત્ય છે, નિત્ય પદ સમજાયું. પછી કહે છે કે એ આત્માનું કર્તા પદ ત્યાં સુધી જ છે કે વિભાવ વર્તે જાય, જ્યાં સુધી આત્મામાં વિભાવ છે, વિભાવનો અંશ પણ છે, વિભાવનો સૂક્ષ્મ ભાવ પણ છે, ત્યાં સુધી અવસ્થા કઈ કહેવાય, કર્મબંધ. આ હું સમજી ગયો છું. અને એ વિભાવ શેના કારણે થાય છે, ક્ષણે ક્ષણે ઉઠતી વૃત્તિઓ, પૂર્વના જે સંસ્કાર પડ્યા છે માન્યતાના, મતના, આગ્રહના, અનેક પ્રકારની મિથ્યા વાસનાઓથી, આખા સંસ્કારોથી આ આત્મા અશુદ્ધિ એની જે ભરી છે એનું સ્વરૂપ આ છે, એ સમયે સમયે ઉદયમાં આવે છે. જીવનું જ્યાં સુધી જીવન છે દેહ આધારિત, ત્યાં સુધી સમયે સમયે એને ઉદયમાં આવે છે, એ પછી આત્મધ્યાન કરે કે ન કરે, પણ ઉદયમાં શું આવે, કર્મ નો ઉદય આવે, સંસ્કારો નો ઉદય આવે, વૃત્તિ નો ઉદય આવે, સમયે સમયે વૃત્તિ જાગે. તમે પરમાત્માનું ધ્યાન કરો કે ન કરો એને સમય સાથે લેવા દેવા નથી. એ કઈ સમયે સમયે ન જાગે, તમારું ધ્યાન સમયે સમયે ન જાગે. પણ અજ્ઞાનથી બંધાયેલા જે સંસ્કારો છે, એ સંસ્કારોથી બંધાયેલી જે વૃત્તિ છે, એ સમયે સમયે જાગે છે. ઉદયથી જાગે, નિમિત્તથી જાગે, સંયોગથી જાગે. અને સંયોગોના જગતમાં જીવ રહ્યો છે એટલે આ વૃત્તિ તો સમયે સમયે જાગે છે. શિષ્ય કહે છે કે હું રહસ્ય સમજી ગયો. કેટલી અદ્ભુત વાત કરી છે. શું કીધું મુકુંદભાઈ, કયું રહસ્ય છે? વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા. આ અકર્તા ક્યારે બને? કેટલો સરસ સિદ્ધાંત. આત્મા કર્મનો અકર્તા ક્યારે બને અને આત્મા કર્મનો કર્તા ક્યારે બને, આ બે વાત પકડવાની છે. કારણ કે આત્માને બંધન કર્મનું છે, તો કર્મનું બંધન સાથે અને ક્યાં સુધી, અને આ કર્મનું બંધન કેમ તૂટે અને ક્યારે તૂટે, એનો સમજ શિષ્યની સમજ કહે છે. ગુરુએ તો વાત પૂરી કરી દીધી છે, ત્રીજા પદમાં ગુરુએ વાત પૂરી કરી છે, પણ શિષ્યની સમજણ એ ત્રીજા પ્રશ્નના સમાધાનની બધી જ ગાથાઓની આની સમજણા કે કરતા ભોગતા કર્મનો વિભાવ બને. સાહેબ ત્રીજું પદ અને ચોથું પદ, ભોગતા તો કરતા છે એ જ ભોગતા છે, કઈ કરતા નથી એ ભોગતા નથી. આ બંનેનો નિષ્કર્ષ કાઢ્યો છે કે વિભાવ વર્તે જાય. જ્યાં વિભાવ છે, જ્યાં સુધી વિભાવ છે. પણ સાહેબ એ ક્યાં સુધી વિભાવ છે? તો કે વૃત્તિ વહે. જ્યાં સુધી વૃત્તિ બહારમાં જાય છે, પરમાં જાય છે, જીવ બહિર્મુખ અવસ્થામાં છે, અંતરાત્મા પણ પ્રાપ્ત કરતો નથી, આત્માનો માર્ગ આત્મામાં છે એ સત્ય એને પકડાયું નથી, સુખની ઈચ્છા એ બહારમાં શોધે છે. સુખ હે જીવ તું ભ્રમામાં, તને હિત કહું છું, બહાર શોધવાથી નહીં મળે. જ્યાં સુધી જીવનની શોધ, જીવનનું કર્તૃત્વ, જીવનનો પુરુષાર્થ બહારના જગતમાં છે, ત્યાં સુધી કર્મનું કરતા પણ ટળશે નહીં. વૃત્તિ વહી નિજ ભાવમાં, એ વૃત્તિ જ્યારે ઉઠતી હશે ત્યારે એને બહાર જવા ન દેતા પોતાના સ્વરૂપમાં સમાવી દેવાની. એ જ્ઞાનના આધારે થશે, એ પુરુષાર્થના આધારે થશે. અને પુરુષાર્થ તારો છે. ઉઠતી વૃત્તિઓ, ઊભા થતા ઉદયો, મળી આવતા સંયોગો, એની સાથે જોડાવું કે ન જોડાવું એ બાબતમાં તું સ્વતંત્ર છો. તારે જો જોડાઈશ તો વિભાવ વિના જોડાઈ શકીશ નહીં. કોઈ પણ ઉદય સાથે જોડાવું હોય તો વિભાવ જોઈએ, કા રાગ જોઈએ, કા દ્વેષ જોઈએ. સુખનો ઉદય આવ્યો, દૈહિક સુખ, સાંસારિક સુખ, માલ મિલકત, પદ પ્રતિષ્ઠા બધું મળે, તો એની સાથે જોડાવવું હોય તો શું જોઈએ? રાગ જોઈએ. અને કોઈની સાથે રોગ આવ્યો, દુશ્મનાવટ થઈ, શત્રુતા થઈ, માન અપમાનના પ્રસંગો આવ્યા, આવા ઉદય થયા, એની સાથે જોડાવવું હોય તો શું જોઈએ? દ્વેષ જોઈએ. કેવી અદ્ભુત વ્યવસ્થા છે. હવે એની અંદર આવી કોઈ વ્યવસ્થા આવે છે જ્યારે ઉદયની, ત્યારે કહે છે વૃત્તિ ઉપર નિયંત્રણ રાખો. શિષ્ય પ્રશ્ન પૂછે છે, હે ગુરુદેવ, આ દ્વાદશાંગી એનું જ્ઞાન અગાધ છે, તીર્થંકરો એની દેશનામાં કીધું, અને ગ્રંથધરો તો ત્રિપદી ઉપરથી દ્વાદશાંગીની રચના અંતર મુહૂર્તમાં કરી. સાહેબ આટલી કઠિન દ્વાદશાંગી ગઢધરો કરી શકે? અમે તો જિંદગીની જિંદગી જાય તો પણ એનો સાર સમજી શકીએ નહીં. આ અમારા વશની વાત નથી. સાહેબ કંઈક એવો માર્ગ બતાવો કે જેથી અમે આ જ્ઞાનને પામીએ, ભગવાનના બોધને પામીએ, સર્વજ્ઞાની દેશનાને સમજી શકીએ, એનો મર્મ અમને પકડાઈ શકે. ત્યારે ગુરુએ શાંતિથી ઉપદેશ આપ્યો, લ્યો દ્વાદશાંગીનો સાર તમને કહીએ છીએ, ઉઠતી વૃત્તિઓને શાંત કરો. રાગની ઉઠે કે દ્વેષની ઉઠે, ગમાની ઉઠે કે અણગમાની ઉઠે, ઇષ્ટતાની ઉઠે કે અનિષ્ટતાની ઉઠે, પ્રીતિની ઉઠે કે અપ્રીતિની ઉઠે, અનુકૂળતાની ઉઠે કે પ્રતિકૂળતાની ઉઠે, વૃત્તિને સમાવો. આ દ્વાદશ અંગેનો સાર તમને કહીએ છીએ, આ ધર્મનો મર્મ કહીએ છીએ. તો અહીંયા કહે છે કે આ શિષ્ય ગુરુએ જ્યારે બધો બોધ આપ્યા પછી શિષ્યએ આ સમજાવ્યું ત્રીજું પદ ને ચોથું પદ, પછી પાંચમું પદ આવ્યું કે સાહેબ આમને આમ તો આ ચાલ્યા જ કરે, શુભ ભાવ ને અશુભ ભાવ, શુભ ભાવ ને અશુભ ભાવ, મોક્ષ ખરો? તો મોક્ષ સમજાયો તો વિત્યો કાળ અનંત તે કર્મ શુભા શુભ ભાવ તે શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એ ગુરુએ કહ્યું તો શિષ્ય કે છે કે હા સાહેબ હવે અમને ખબર પડી કે શુભાશુભ એ અશુદ્ધ ભાવો છે, શુભ હોય કે અશુભ હોય, રાગ હોય કે દ્વેષ હોય, વિતરાગતા સામે તો એ બધી અશુદ્ધિ છે. માટે મોક્ષ છે, અને મોક્ષ છે એ શું છે? નિજ શુદ્ધતા. એક માત્ર પાલિટી જ છે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, એટલું જ ચરણ છે. શિષ્યનું પાંચમા પદની સમજ એ આટલી જ સમજ છે કે મોક્ષ કયો? પોતાના આત્માને શુદ્ધ કરવો, આ જ મોક્ષ. પોતાના આત્માને શુદ્ધ કરવો એ જ મોક્ષ. અને ગુરુએ કહ્યું હતું કે તે શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો શુભ અને અશુભ બંને ભાવોથી છૂટું થઈ જાય, છેદી નાખ, તું તારા ભાવમાં જ રહે. આ વાત શિષ્ય સમજે છે. આ રીતે શ્રવણ એનું સાચું છે. ઘણીવાર શું છે, સાંભળવું એક વાત છે અને શ્રવણ કરવું એ બીજી વાત છે. શ્રવણ કરવામાં કહેનારના ભાવને પકડવાના છે, સાંભળવામાં આપણી બુદ્ધિ લગાડવાની છે, એની સામેનો તર્ક વિતર્ક વિતંડાવાદ વિખંડાવાદ ગમે તે પ્રકારનો, એ ક્યાં ભૂલ કરી, શબ્દમાં ક્યાં ભૂલ કરી, ભાષામાં ક્યાં કરી, ગ્રામરમાં ક્યાં કરી, એ ક્યાં ચૂકી ગયો, અને એની સાથે બસ આ પ્રકારનો પક્ષપાત ઊભો કરવો, આ બધું સાંભળનારનું કામ છે. વિવેચકો સાંભળતા હોય છે, વિવેચકો સાંભળતા હોય છે, એ વાંચે ત્યારે પણ એની વિવેચકની ભાષામાં જ, એટલે આખું સમ જબરજસ્ત સાહિત્યનું સર્જન થયું હોય. કવિતા કોઈ લખી, કોઈ ગ્રંથ લખ્યો, કોઈ નવલકથા લખી, કોઈ ચરિત્ર લખ્યું, ત્યારે વિવેચક આગળ જાય, એટલે વિવેચક શું કરે, આ બરોબર નથી, આ બરોબર નથી, અહીંયા ક્ષતિ છે, અહીંયા એને આમ કર્યું છે, અહીંયા એને આમ કર્યું છે, આ દોષ આવે, આ દોષ આવે, આ બધી વિવેચકોનું કામ છે. આ શુષ્ક જ્ઞાનીઓ, શુષ્ક જ્ઞાનીઓનું કામ જ આ. જે શાસ્ત્ર વાંચે એની અંદરથી એનું પોતાની બુદ્ધિની જે ભ્રષ્ટતા છે એ દાખલ કરે. વિવેચક થી કદી માર્ગ પકડી ન શકાય. પંડિતોનું કામ વિવેચન કરવાનું, આત્મસાત કરવાનું નહીં. બે અવસ્થા છે, સાંભળીને બોધને આત્મસાત કરવો, ભાવને આત્મસાત કરવા, અથવા સાંભળીને એની અંદરની જે છિદ્રો છે એ શોધવા પોતાની બુદ્ધિના કારણે, અને એમાં પોતાની વાહવા અહમ પોસાય, પોતાનો અહમ પોસાય. બહુ જ શું કીધું એની સાથે સંબંધ નહીં, પણ એને આમ કેમ કીધું. આ બે અવસ્થા છે. શિષ્યની અવસ્થા એ શ્રવણ છે, અને જે શ્રવણ કરે છે એ શ્રાવક છે. શ્રાવક છે એ જાહેર સભામાં સાંભળનારો પ્રજાજન નથી, જે તાલીઓ જ પાડતો હોય. આ તો ગંભીર થતો જાય, જેમ સાંભળતો જાય તેમ કહેનારના ભાવ પકડી પકડીને, જ્ઞાનીઓની વાત સમજી સમજીને, પોતાના અનેક આ જન્મના અને પૂર્વજન્મના સંસ્કારોને નાશ કરતો કરતો શુદ્ધ થતો જાય. આ અવસ્થા શિષ્યની કીધી છે. આઠ દ્રષ્ટિની સજ્જાઈની અંદર યશો વિજયજી મહારાજે એની છેલ્લી સજાયના ઉપસંહારમાં આ બધી વાત આપી છે કે વક્તા કેવો હોવો જોઈએ અને શિષ્ય કેવો હોવો જોઈએ. અને ધર્મસભા ત્રણ પ્રકારની આપી છે, બધું આ વિવરણની વાત છે બધી. તો એ આપી છે, એની અંદર બતાવ્યું છે. કૃપાળુદેવે તો બહુ અહીં સમજાવ્યું છે કે જે સભામાં સિદ્ધાંતના ભાવ પકડે, સિદ્ધાંત તો મૌલિક છે, ભાવ સિવાય એની કોઈ બીજી ભાષા નથી. શબ્દમાં ઢાળવા કેવી રીતે, ગમે તેટલું ઢાળીએ તો પણ પૂર્ણતાને અપૂર્ણના માધ્યમથી કેવી રીતે સમજાવવા. અને કૃપાળુદેવે આ વાત કીધી અપૂર્વ અવસરની અંદર, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. તો અહીંયા એને સ્પષ્ટ થઈ છે શિષ્યને કે ગુરુદેવનો ભાવ આ છે કે આત્માની શુદ્ધતા કરવી. આત્મા અશુદ્ધ હતો, અશુદ્ધ રહી શકે છે, પણ સિદ્ધાંત એમ કહે છે કે અશુદ્ધ આત્મા શુદ્ધ થઈ શકે છે. શુદ્ધ આત્મા અશુદ્ધ થઈ શકે એ સિદ્ધાંત નથી, પાછો બુદ્ધિવાદ નો લગાડવો. તો આ સિદ્ધને પણ સંસારમાં દાખલ. તો આ આખી જે સિદ્ધ શિલાની વાતને ઉડાડી દઈએ, એમ કે તમે કીધું ને કે અશુદ્ધ આત્મા, તો શુદ્ધ આત્મા બસ સીધી વાત છે. આ તો આ જુઓ, આ વિવેચકનું કામ. શ્રદ્ધાળુ એ પૈકડો કે જ્ઞાની પુરુષ કહે છે કે અશુદ્ધિના કારણે તારો અનંત સંસાર છૂટતો નથી, સુખ દુઃખના જન્મ મરણના ચક્કરમાંથી તું બહાર આવતો નથી, આમાંથી નીકળવાનો ઉપાય છે આત્માની શુદ્ધતા. એકવાર આત્મા શુદ્ધ થશે, કર્મથી મુક્ત થશે, કષાયોથી મુક્ત થશે, બંધનું કોઈ કારણ નહીં રહે, મિથ્યાત્વથી મુક્ત થાય, બંધનું કોઈ કારણ નહીં રહે. આશ્રવ છે ત્યાં સુધી બંધ છે, વિભાવ એ આશ્રવનું સ્વરૂપ છે. આવું વિભાવપણું જ્યાં સુધી છે ત્યાં સુધી એનું કર્મનું કર્તાપણું છે, અને જ્યારે એનાથી છૂટો થાય છે તો આ વિભાવને લાવનાર પરિબળો ઘણા છે, એમાં પોતાની વૃત્તિ છે, અનાદિના જે કુસંસ્કારો છે, અજ્ઞાન છે, એ કારણભૂત છે. પૂર્વના પાપો અત્યારે નડે છે, હવે એનો ઉપાય એક જ છે કે નવેસરથી જિંદગી શરૂ કર, જે ગયું છે એનાથી નિવૃત્ત થા, અને હવે નવા બંધનો ન થાય. જ્ઞાનીઓનો બોધ એ કે ઉદય આવેલા કર્મને સમભાવે વેદી લેવા, અને નવા ન બંધાય એ માટે આત્માને સચેત કરવો. આ સમગ્ર જ્ઞાનીઓનો બોધ છે કે ભાઈ આત્મા અશુદ્ધ હતો છે, અનાદિથી છે, એનો કોઈ પ્રશ્ન પૂછમાં છે. સોનું અને માટીની જેમ આ પ્રશ્ન છે કે સોનું એના અસ્તિત્વથી માટીની સાથે મળેલું છે, એમ આ ચેતન તત્વ ઉદગળ પરમાણુ સાથે જોડાયેલું છે. લોકની અંદર એ જ રીતે એનો આવિર્ભાવ થયો છે, પણ એની અંદરના એના આઠ પ્રદેશો છે એ શુદ્ધ છે કે જે આવરિત થતા નથી. અને એ આઠ પ્રદેશોને જે જ્ઞાની પુરુષોએ પૈકડા હશે પહેલા, અનંત કાળ પહેલા જે કોઈ હોય તે, એના આધાર ઉપરથી શુદ્ધિનો માર્ગ એમણે પકડ્યો. એ શુદ્ધિના માર્ગમાં એને ખબર પડી કે આવરણ શેનું છે, આ આત્માના પ્રદેશને આવરણ શેનું છે, એની શક્તિને રોકે છે કોણ, એના જ્ઞાનને રોકે છે કોણ, એના ગુણોને રોકે છે કોણ, તો કે કર્મનું આવરણ છે. પ્રકાશ તો આખા આત્મામાં છે, આત્મા શુદ્ધ જ છે, સૂર્ય પ્રકાશિત છે, જબરજસ્ત એનો પ્રકાશ છે જ, પણ ક્યાંક પ્રકાશ આવતો નથી, એનું કારણ શું છે, તો કે સૂર્યમાં પ્રકાશ નથી એ નહીં, પણ આવરણ ગાઢ વાદળાઓનું છે, વાદળાઓનું આવરણ છે. જો વાદળાઓનું આવરણ ખસી જાય તો સૂર્યનો પ્રકાશ પ્રગટાવવાની જરૂર નથી, એ તો છે જ. તો આવરણ હટાવવાનો પ્રશ્ન છે. હવે આવરણ બે પ્રકારના છે, આકાશ સ્વચ્છ છે, આકાશમાં કોઈ કચરો છે, આકાશની અંદર કોઈ કાળું રેંગ્યું છે, વાદળા કાળા કાળા દેખાય છે, શ્વેત ને સાંભળા એ વાદળાને કોઈએ કલર કર્યો છે? તો કે ના. જે કચરો છે, જે અશુદ્ધિઓ છે લોકમાં, એ બધી ઉડે છે અને એ વાતાવરણની અંદર જ્યારે જાય છે અને એની અંદર જ્યારે ભેજ ભળે છે, આર્દ્રતા ભેજ, ત્યારે એ કચરો આકાશમાં વાદળા રૂપે બંધાય છે. ખૂબ કચરો હશે તો વાદળું ગાઢ બંધાય અને જેવી તેવી ધૂળ કે કસ્તર હશે તો વાદળું શ્યામ બંધાય અને સ્વચ્છ ધોળું બંધાય. નબળા વાદળાને તોડી પાડવામાં કઈ વાંધો આવતો નથી. સૂર્ય સવારનો હોય એ કે રેવા દે, હમણાં બે કલાક પછી જોઉં છું કે તારું અસ્તિત્વ છે કે નહીં. તો પ્રાતઃકાળે દેખાતું વાદળું મધ્યાહ્ને તો એની મેળે અદ્રશ્ય થઈ જાય. જેમ જેમ સૂર્યનો તાપ થતો જાય તેમ તેમ આ વાદળાનું અસ્તિત્વ રહેતું નથી. પણ કેટલા ઘનઘાતી વાદળો એવા છે કે પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ પડવા દેતા નથી. આ ઘાતી છે. એવા ચાર ઘાતી કર્મો જ્ઞાનીઓએ શોધી કાઢ્યા કે આ ઘાતી કર્મો છે. અંદર રહેલા સૂર્યને પ્રકાશિત થવા દેતા નથી, જ્ઞાન પ્રકાશિત થતું નથી, ગુણો પ્રકાશિત થતા નથી, આવરી જ છે. અને કેટલાક છે એ તો આવા અઘાતી જેવા છે, મધ્યાને વયા જાય. આ વાદળું અત્યારે આપણને શરીરનું લાગ્યું છે, કેટલા વખત રહેશે? હે, આયુ કર્મ છે ત્યાં સુધી રહેશે, કાયમ રહેશે? કોઈ એમ કે આ શરીરને કાયમ રહેશે, આત્માને ઢાંકનારું છે, ઘાતી કર્મ છે શરીર, કાયમ ન રહે. વેદના કાયમ રહેશે, સાતા કે અસાતા? અરે અમારો તો ખૂબ ઉદય મજાનો છે, ઓહો ટેસડા છે, જલસા છે, કાયમ રહેશે? એ વાદળું છે, આવરણ છે સુખનું, સાતા વેદનીયનું, ઘાતી કર્મ ને અઘાતી છે, નહીં રહીએ. આ જરાક સૂર્ય તપાયમાન થશે તો આનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં. આવું ઘાતી કર્મ ને અઘાતી કર્મ વિભાગ કર્યા. સૂર્ય પૂરેપૂરો પ્રકાશિત થાય તો અહીંયા એનો પુરુષાર્થ જાગૃત થાય. જે સાધનાનો, એ સાધના બે પ્રકારે કામ કરે છે. અંદર આત્મા પ્રકાશિત થાય છે અને બહારથી ગરમાવો એવો કરે છે. ધ્યાનનો અગ્નિ પ્રગટે છે, જ્ઞાનનો અગ્નિ પ્રગટે છે. વાદળાને બહારથી ને અંદરથી બંનેથી એવી ભીજ પડે કે વાદળાઓ ફાટી જાય, ખસી જાય છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા મોક્ષની એ અહીંયા કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં આપી છે કે આ જે કંઈક કર્મો છે એનો સંબંધ આત્માની સાથે રાગ દ્વેષના કારણે છે. જે કંઈ કર્મની પ્રકૃતિ, સ્થિતિ, કર્મનો રસ અને પ્રદેશો, આ બધા જે થાય છે એ બધા નિયમ અનુસાર થાય છે. ગોળ નાખો એવું ઘડ્યું થાય છે. કઈ ફરિયાદ કોઈને કરવાની નથી કે મારા કર્મ આવા કેમ, અરે રે મેં શું કર્યું હશે, તે જ કર્યું છે તને ન હોવું જોઈએ, એમાં કોઈ શું કરે? તારા પાપો તારા સિવાય કોઈના, કોઈનું પાપ તું ભોગવતો નથી અને તારું પાપ કોઈ ભોગવશે નહીં. લોકો કથામાં સમજે છે, વાલિયાની કથા આખા સમાજની અંદર જ્ઞાત છે, પણ લોકોને સિદ્ધાંત બેઠો નથી, હજી બેઠો નથી. એટલે પોતે પાછો વાલિયાની જેમ જ કે આખા કુટુંબનું કરનાર કોણ છે? એટલે તું વાલિયો જ છો, પાછો વાલ્મીકીની વાત કરસ અને ઘરે ઘરે રામકથા કરસ. રામકથામાં પાછો કીધું, નારદજીએ કીધું કે પૂછી આવ જા તારા પાપનો ભાગીદાર કોણ, કોઈ નહીં થાય, તું એકલો મરી રહીશ. અને પોતે પાછો રોલ કેવો કરે છે? વાલિયાનો, વાલ્મીકી થતો નથી. કથા સાંભળીને વાલ્મીકી થવાતું નથી. આપણને બધાને કથામાં બહુ રસ છે. આપણે બધા એક કથા સાંભળીને કહીએ કે હા એ તો કોઈ કોઈનું ભોગવતો નથી ભાઈ, હવનું હવની હારે વગેરે વગેરે, તો તું શું રોલ ભજવશ? તો તું શેના માટે પાપ કરસ? તો કૃપાળુ દેવ શબ્દ વાપરો, કેવી અદભુત વાત છે, પોતે જ પોતાનો વેરી, કેવી વાત છે. જેટલા પ્રમાણમાં રાગ દ્વેષનો ક્ષય થાય એટલા પ્રમાણમાં આત્માની શુદ્ધિ છે. યશોવિજયજી મહારાજનું પદ સરસ છે કે જે જે અંશે રે નિરૂપાધિકપણું તે જાણો રે ધર્મ. ધર્મની વ્યાખ્યા કે જે ધર્મથી નિરૂપાધિકપણું જેટલે જેટલે અંશે વધતું જાય તેટલે તેટલે અંશે તે ધર્મ છે. કર્મ એ ઉપાધિ છે, કર્મ એ ઉપાધિ છે, જન્મ મરણ એ ઉપાધિ છે, સંયોગ સંબંધ એ ઉપાધિ છે, સંગ્રહ બધા સ્વરૂપો ઉપાધિ છે, અને જેટલી ઉપાધિઓ છે તે આશ્રવ છે. તો જે જે જેનાથી જેટલું જેટલું ટળે, જે ધર્મથી ઉપાધિ ટળે તે ધર્મ છે. સમ્યક દ્રષ્ટિ ગુણ થાણા થકી જાવ લહે શિવ ધર્મ. સમ્યક દ્રષ્ટિ આત્મા આવું પોતાનું ઉપાધિકપણું ધીરે 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 ઓછું કરતો જાય છે. વસ્તુની વ્યવસ્થાથી આ મોક્ષ કયો નિજ શુદ્ધતાની વાત કરે છે અને કહે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, તો કે ભગવાન એ તો મગ દયાણમ, ધમ્મ દયાણમ, શરણ દયાણમ, બોહી દયાણમ, પરમાત્માએ તો બધું જ કીધું એને, માર્ગ આપ્યો, મુશ્કેલી માર્ગ ઉપર ચાલવાની છે અને માર્ગને સમજવાની છે. એટલે અહીંયા છેલ્લું પદ કે શું કરવું, તો કે જે શુદ્ધતા આપે એ માર્ગ, ધર્મ જે નિરુપાધિક બનાવે એ ધર્મ, રાગ દ્વેષ ઓછા કરે એ ધર્મ, પછી ધર્મ દિગંબર સાચો, શ્વેતાંબર સાચો, જૈન સાચો, બૌદ્ધ સાચો, વેદાંત સાચું, સાંખ્ય સાચું, કોઈ વાત નહીં. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ. ઓહો ધન્ય કૃપાળુ દેવ, તમે આવી બધી દાર્શનિક સંકુચિતતામાંથી પણ અમને ઉપર ઉઠાવ્યા, આધ્યાત્મિકતામાં બેસાડી દીધા. પ્રભુ શ્રીએ કહ્યું તેમ એકય ગચ્છમાં રહેવા ન દીધા, ન તપામાં રાખ્યા, ન દિગંબરમાં પેશવા દીધા, ન બીજા સ્થાનકમાં જવા દીધા, આહા અમને તો આત્મામાં ઉભા રાખી દીધા. ધર્મ આત્મા અને એની મુક્તિનો છે, આત્માનો ધર્મ આત્મામાં છે, દર્શનમાં નથી. દર્શન એ પણ બતાવે છે. યશોવિજયજી મહારાજે લખ્યું છે કે શાસ્ત્રમાં આ નય, નિક્ષેપ, સપ્તભંગી આ બધા પ્રકારો બતાવે, હજાર પ્રકાર, પણ શાસ્ત્ર સાથે ચાલે નહીં. દિશા બતાવીને શાસ્ત્ર ઉભું રહે, છેલ્લે તો પુરુષાર્થ પગલું કોણે માંડવાનું છે, જીવે પોતે. કે જેનાથી આ મારા અશુદ્ધિ છે ટળે એ ધર્મ. તો સાચો ધર્મ કયો, તો અહીંયા શિષ્ય સમજી ગયો કે શ્રીમદ રાજચંદ્ર કહે છે એટલે કોઈ જૈન ધર્મ સાચો. આ એ કહેવા માંગે છે મોક્ષના ઉપાયમાં, એ કહે છે કે જૈન મત નથી. જે પામે તે પંથ, શું પામે, શુદ્ધતા. કોની શુદ્ધતા, આત્મા. કેટલું સાર્વજનિક, કેટલું સાર્વદેશિક આ સત્ય કહેવાય, આ પરમ સત્ય કહેવાય, કે જેને કોઈ સીમા નથી, જેને કોઈ મર્યાદા નથી, જેને કોઈ સંકીર્ણતા પણ નથી. કેટલો વિશાળ, અને ધર્મ આત્માની સાથે જોડાયેલો છે. આત્માની અવસ્થા એને શુદ્ધ ન કરે અને ક્રિયાકાંડ બધું ચાલ્યા કરે, જય જયકાર કાલ્યા ચાલ્યા કરે, આ ધર્મનું સ્વરૂપ નથી. ઉપકારી શું, આપણને શું ઉપકાર. 25-30 વર્ષ સુધી ક્યાંક ગયા અને ધડાધડી કરી, આત્માની અવસ્થામાં કઈ ફેરફાર ન થયો. પરિભ્રમણની જે અવસ્થા છે, જે અવસ્થામાં આત્મા પરિભ્રમણ કરે છે એ જ ચાલુ છે. પરિભ્રમણથી અટકવાની કોઈ સ્થિતિ આસમાની ન થાય તો એ ધર્મ શું કામ. શિષ્ય આ 5 ચરણની અંદર કેટલો સ્પષ્ટ છે કે તે જે પામે તે પામે તે પંથ. એ પંથ માટે થઈને એને કોઈ ગચ્છનો, મતનો, દર્શનનો એકેય વિવાદ રહ્યો? તો મતના વિવાદ તો ગયા, પણ દર્શનના વિવાદ પણ શિષ્યના છૂટી ગયા. ગુરુની અવસ્થા એ હતી કે જૈનના માત્ર અગ્રથી જ મોક્ષ છે એમ માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. તો શિષ્ય પણ એ જ અવસ્થામાં આવીને ભર્યો, સાહેબ અમે પણ ભૂલી ગયા. જે પામે તે પંથ, એટલે અમે કોઈ એક પંથ વિશેષ ઉપર હવે ઉભા, એક ગચ્છ વિશેષ ઉપર નથી, એક આમનાઈ વિશેષ ઉપર નથી, એક ફિરકા ઉપર હવે અમે નથી. હવે અમે આધ્યાત્મિકતાના શિખર ઉપર ઉભા છે કે જે અમને મોક્ષ કરાવી દે. જેવી દશા ગુરુની છે એવી દશા શિષ્ય, આને સાંભળવું કહેવાય. આ શિષ્ય સાચો, ભલે 20 ગાથામાં આશંકા કરી પણ સમજ્યા પછી સદગુરુ પણ એનો કઈ ભૂલ કાઢતા નથી. કારણ કે માર્ગ છે શાસ્ત્રનો, કે હંમેશા બાપ કરતા બેટો જેમ સવાયો વ્યવહારમાં થાય, એમ પરમાર્થમાં ગુરુ કરતા શિષ્ય સવાયો થાય. આ પરમાર્થ માર્ગનું સફળતાનું સૂત્ર છે. એવો સવાયો થાય કે તારો શિષ્ય વિશ્વમાં તારું જય જયકાર કરશે. તારે કરવાની કઈ જરૂર નથી, તું તારે જેમ ચાલે છે એમ સિદ્ધિ પ્રસિદ્ધિની વાત કરમાં, તારા શિષ્ય તારો જય જયકાર કરાવશે. એનાથી લોકો કહેશે કે આને મળ્યા એ ગુરુ કેવા હતા. ગુરુનો જય જયકાર કે ગુરુની સિદ્ધિ પ્રસિદ્ધિ જાહેરાતો કરવાની કઈ જરૂર નથી. ગુરુને કહે છે તમે એનાથી પર જાય, નોય પૂજા દીની જો કામના રહે, નોય વાલુ અંતર ભવ. આ તો આપણે જ પૈડા છીએ આપણી સિદ્ધિમાં ને પ્રસિદ્ધિમાં ને જય જયકારમાં ને વાહવામાં ખામૈયામાં ને શોભામાં. તું જ પૈડો છો. અરે તારું જો વાત બરોબર હશે તો તારા શિષ્યો ત્રણ લોકની અંદર તારો જય જયકાર કરશે. મહાવીરે કોઈ દિવસ આવી પોતાના સિદ્ધિત્વની જય જયકાર કર્યા નથી, પણ મહાવીરના શિષ્યો જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી મહાવીરના ગુણગાન ગાયા છે, જગતમાં ગવાયા કરશે. આ ખૂબી છે પરમાર્થ માર્ગની. અનંત જ્ઞાનીઓ બિલકુલ થાય, પછી કઈ કરવા પણ એને કૃતકૃત્યતા કહે છે, પૂર્ણ કામતા કહે છે, કે કૃતકૃત્યતા થઈ એટલે હવે પછી કઈ કરવા પણ રહેતું નથી. એ કે છે એટલે ઉમાસવાપીએ સૂત્ર મૂક્યું તત્વાર્થ અધિગમ સૂત્રમાં. શું મૂક્યું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને આના માટે થઈને કોઈનો વિરોધ નથી, કોઈ પણ આમનાઈનો, કોઈ પણ ગુરુનો, કોઈ પણ ગચ્છનો, કોઈ પણ મતનો. કારણ અને એમાં એણે કોઈ ગત મચ્છની વાત નથી કરી. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. અને કૃપણદેવે વાત મૂકી મૂળ માર્ગ સાંભળો, જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણેય કાઢે, કોઈ ભેદ નહીં, કોઈ મતની વાત નહીં, કોઈ આમનાઈની વાત નહીં, કોઈ સંપ્રદાયની વાત નહીં, કોઈ પોતાનું વિશિષ્ટ મંડળની વાત નહીં. કેટલી અદ્ભુતતા છે. એ કે છે જેનાથી રાગ દ્વેષનો ક્ષય થાય એનું નામ પંથ, એ જ ઉપાય, એ જ ધર્મ, એ જ યોગ અને એ જ સાધના, એ જ અભ્યાસ અને એ જ પુરુષાર્થ. જે કઈ શબ્દો વાપરવા એ વાપરો હવે, પણ પહેલી વાત એ છે કે જેનાથી આવી શુદ્ધતા પ્રાપ્ત થાય એવો જે પંથ છે, એવી જે સાધના છે, એવો જે ધર્મ છે, એવું જે ધ્યાન છે, એ મોક્ષનો ઉપાય છે. છઠ્ઠું પદ શિષ્ય સમજ્યો છે એ આ કહે છે ગુરુને કે મોક્ષ શું એ પણ હું સમજ્યો અને મોક્ષનો ઉપાય શું એ પણ હું સમજ્યો. હજી ઘણી જગ્યાએ આવું લાગતું હોય છે કે મોક્ષની વાત કર્યા પછી મોક્ષના ઉપાયમાં હમણાં પોતાની વાત દાખલ કરી દેશે, હમણાં પોતાના સંપ્રદાયની, પોતાના ગચ્છની, માન્યતાની વાત મૂકશે. શ્રીમદ રાજચંદ્ર એક એવું પાત્ર છે જૈન જગતમાં કે જેણે ક્યાંય પોતાનો ગચ્છ મત કોઈ આધાર મૂક્યો નથી. એણે આત્મા સાથે જોડ્યા, એણે વિતરાગતા સાથે જોડ્યા. એણે કહ્યું કે આ વિતરાગ એ જ સાચો દેવ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. અને એ શિષ્ય સમજી ગયો છે કે આ કયા મતનો ગુરુ છે, કયા પંથનો છે, કયા વેસ જાતિ વેસ છે એની સાથે સંબંધ નથી. એટલે કે જે સમજ આવ્યો સંક્ષેપમાં, સકલ માર્ગ નિર્ગ્રંથ. આ જો શિષ્યની તમારી એની અદભુતતા કેટલી છે કે સાહેબ તમે સંક્ષેપમાં મને સમજાવ્યો. ભાઈ 54 ગાથા કીધી તો પણ કે છે સમજાવ્યો પ્રભુ. દેશનામાં તો વર્ષોના વર્ષો જાય, ગ્રંથોમાં તો ગ્રંથની રાશિઓની રાશિ, ગ્રંથ વાંચતા પાર ના આવે. 45 આગમ, દ્વાદ સાંગી, આ બધું કેદી વાંચશું, પણ તમે તો બહુ સંક્ષેપમાં આ 54 ગાથાની અંદર માર્ગ આપી દીધો. આવો સનાતન, શાશ્વત, શુદ્ધ, નિર્વિવાદ, અવિરોધ અને અચૂક, અચૂક, વાહ. પણ કયો માર્ગ છે એ હું સમજી ગયો. આ માર્ગ કોઈ સંપ્રદાયનો નથી, આ કોઈ ગચ્છનો નથી, આ કોઈ મતનો નથી, આ કોઈ આશ્રમનો નથી, આ કોઈ મઠનો નથી, આ કોઈ અધિષ્ઠાતાનો નથી. પોતે દેવા બે પોતાનું કે ભગવાન ભૂલી ગયા હતા ને અમે દેશું ધૂળ. ભગવાન ભૂલી ગયા હતા, ભગવાનને કહેવાનું રહી ગયું હતું. વાહ રે વાહ, તો ભગવાન તો કહીને ગયા છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમય. તો શું તમે સમજ્યા? એને કઈ બાકી રાખ્યું હતું. અહીંયા કે છે સકલ માર્ગ નિર્ગ્રંથ, નિર્ગ્રંથનો માર્ગ છે આ, છૂટવાનો. ગ્રંથિ છૂટે, બહારથી છૂટે, અંદરથી છૂટે, બાહ્ય ગ્રંથિઓ છૂટે શરીર સંબંધિત, અને અંતરની ગ્રંથિઓ છૂટે કસાઈ સંબંધિત. વિષય કસાઈ, ઇન્દ્રિયો દેહ, અંદર રહેલી કસાઈની દેશ આપણે દ્રવ્ય કર્મ બધાથી છૂટવાનો છે. ઉપચાર કર્મથી છૂટો, દ્રવ્ય કર્મથી છૂટો, ભાવ કર્મથી પણ છૂટો. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, ત્રણેયથી મુક્તિ, નિશેષ એ મોક્ષ. આ નિર્ગ્રંથનો માર્ગ છે. આ શું કરવું એનો માર્ગ નથી. કરો 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 નહીં, છોડો છોડો છોડો. હવે જે ધર્મસ્થાનમાં જાય ત્યાં શરૂઆત ક્યાંક થાય? કરો કરો કરો. આપણે આ બે દી ઉત્સવ કરો છે, પછી ચાર નો કરો છે, પછી આ તપ કરવું છે, પછી આ પૂરું થશે, પછી આના કરવા છે. ખૂબ ચારે બાજુ સાંકળ ચાલુ છે. 4 મહિના સુધી નથી પોતે શાંતિથી રહેતા નથી. યશો વિજયજી પોકાર કર્યો શ્રીમંદરને કે પ્રભુ સર્વજ્ઞ છો તો જુઓ તો ખરા ભરત ક્ષેત્રમાં શું ચાલી રહ્યું તમારા નામે. ધમાધમ ધમે ચાલી રહી, મોક્ષ જ્ઞાન માર્ગ રહ્યો. આ તો બધા અમે ધમાધમમાં પડી ગયા, કરવાનું કઈ નથી પણ છોડવાનું છે. અને છોડવાનું આકરું છે, કારણ કે એ ગ્રંથિઓ છોડવાની છે. કઈ કપડા બે જોડી છોડી દીધા તો હમણાં કોઈને દાન દઈ દઉં, કઈ કોઈનું મકાન છોડી દીધું, એવું ઘણું કરી દઉં. ના ના ના, કઈ છોડવાનું નથી, છોડવાની છે ગ્રંથિઓ. આ નિર્ગ્રંથનો માર્ગ છે. બાહ્ય ગ્રંથિઓ એ પરિગ્રહ અને આભ્યંતર ગ્રંથિઓ એ કસાય. સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ નિર્ગ્રંથ. પ્રભુ આ માર્ગ તો નિર્ગ્રંથનો છે, ગ્રંથિથી છૂટવાનો માર્ગ છે. આ ગ્રંથિઓ એ જ બંધન છે, ગ્રંથિઓથી જ કર્મબંધ છે. અહીંયા સુધી શિષ્ય 6 પદ જે ગુરુએ સમજાવ્યા એ શિષ્ય સમજો, સમજો એટલું જ નહીં પણ એને ગુરુ પાસે નિવેદન કર્યું, આત્મનિવેદન કર્યું કે પ્રભુ આપે જે કહ્યું છે એ બરોબર છે ને, અને હું જે સમજો છું એ બરોબર છે કે નહીં, નહીં તો તમે કીધું હોય કાંઈ. એટલે અહીંયા સરસ એક શબ્દ કહ્યો છે કે જ્યારે ગુરુ કંઈક કહે છે અને શિષ્ય સમજતો નથી, અથવા ગુરુની સમજણ અને શિષ્યની સમજણમાં કંઈ જ્યારે ફેરફાર થાય છે ત્યારે શું કહે છે, અનેક સંપ્રદાયો ઊભા થાય છે, વાદ વિવાદ ઊભા થાય, ગચ્છ ઊભો થાય, પક્ષ ઊભો થાય, જૂથ ઊભું થાય. શું કામ થયું? કે મૂળ પુરુષની વાત સમજાણી નથી, માટે પૂરેપૂરી સમજાતી નહીં, પોતાનો આગ્રહ દાખલ કરી દીધો એટલે પોતે નવો ચોકો ઊભો કર્યા વિના રહેશે નહીં. આ બહુ સરસ વાત અહીંયા મૂકી છે. અને એ જે કહે છે કે અહીંયા સરસ વાત મૂકી છે એક સરસ આનંદ ગંજીનું કે મૂલડો થોડો ને ભાઈ વ્યાજડો ઘણો. પદ છે આનંદ ગંજીનું કે મૂળ તો તારી ભૂલ ઓછી જ હતી, પણ આ મત, આ આગ્રહ, એને કારણે આ અહમ અને મમની વાતે તારા મૂળને વ્યાજ વધી ગયું છે. હવે અનંત કર્મો આ ચૂકવાતા નથી, જેમાં અહીંયા આપઘાત થાય છે ને બધા, કે આટલું લીધું તું એના ઉપર 10 ગણું દીધું તો હરો ઓલો માગે છોડતો નથી, એમાં સંસાર આપણને છોડતો નથી. કારણ કે નિકાલ કરવાની બદલે આપણે તો વધારતા જઈએ છીએ. દેવું પતાવવા આવ્યા જગમાં દેવું વર્તું જાય એવી સ્થિતિ છે. ફરીથી આ છ છ પદનું સમાધાન વિચારવાનું છે. કરવાનું જેટલું થાય એટલું કરો, પણ છૂટવાના હેતુથી કરો. કરવાનું આ બધો માર્ગ આવશે કરવાનો, પણ એ કરવાનો શેના માટે આવે? છૂટવા માટે કરવાનો છે. ત્યારે આપણે કરવા માટે કરવું છે અને છૂટવાની વાત ભૂલી જવી છે, તો આ મોક્ષ માર્ગ નથી. વિશેષ અવસરે
સુખધામ અનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાન અરસ અનંત સુધામય જે પ્રણમુ અદતે વરતે જયતે પ્રણમુ અદતે વરતે જયતે પરમ કૃપાળુ મહર્ષિ સ્વામી ભગવાન સબ સંતન જય જય.